તારીખ 13/3/1990 શ્રી સમયસાર ગાથા 207 પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
નિદ્રા પ્રધાનપણે નિદ્રામાં થાય છે, તેમ છતાં એમના નિદ્રાનો અધિકાર છે. એટલા માટે નિદ્રાનો અહીંયા અધિકાર આચાર્ય મહારાજે નથી લીધો કે અહીંયા નિદ્રા તત્વ સમજાવ્યું છે. નિદ્રાનું સ્વરૂપ તાત્વિક દ્રષ્ટિએ શું છે એમ નિદ્રાનું સ્વરૂપ સમજાવ્યું છે, માત્ર નિદ્રાનું વર્ણન કર્યું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ કે જે ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, ચારે ગતિમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જેમને ઉદય વર્તે છે, કેમ કે સમ્યક દર્શન થયા પહેલા જેટલા કોઈ પરિણામ છે તે અજ્ઞાન ભાવે એના પરિણામ છે, અને એ પરિણામમાં ઉદય આવે છે. એટલે ગમે તે પ્રકારનો ચારે ગતિનો ઉદય વર્તતો હોવા છતાં સમ્યક દ્રષ્ટિ નિંદા કરે છે એ વાત સ્પષ્ટ કરવી છે. અને એ વાત કહેવા પાછળ જે પારમાર્થિક હેતુ છે, પારમાર્થિક પ્રયોજન છે, એ પ્રકારનો છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવની અંતરંગ દશા છે. સમ્યક દ્રષ્ટિ જીવની બે દશા છે, એક બહિરંગ દશા અને એક અંતરંગ દશા. અંતરંગ દશા એ મૂળ દશા છે, બહિરંગ દશા છે ઉત્તર દશા. બહારની દશા તો બુદ્ધિથી સમજી શકાય એવી હોવાથી બીજાને પણ ખ્યાલ આવે છે, અને બાહ્ય પરિણામોનો પોતાને પણ પરિચય અને અનુભવ હોવાથી પોતે પણ પોતાના અને બીજાના પરિણામને સમજી શકે છે. પણ સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા સમજવી એ વિષય એ તો અજાણ્યું છે, અપરિચિત છે. અને એ દશા સમજવા માટે કેટલીક યોગ્યતા અને પાત્રતા પણ માગે છે. જો જીવ પાત્ર થઈને સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા એટલે કે આ નિર્જરા તત્વ સમજી શકે તો એ સમ્યક દર્શનનો અધિકારી છે નિયમબદ્ધ રીતે. એવું પારમાર્થિક પ્રયોજન જોઈને અહીંયા આચાર્ય મહારાજે અધિકાર ત્યાંથી શરૂ કર્યો છે કે સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. જો પહેલી ગાથા આ અધિકારને લેવામાં આવે તો ત્યાંથી શરૂઆત કરી છે. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા પ્રાણ બને. ભોગ ને ઉપભોગ નિર્જરા હવે એ વાત અટપટી છે. ખરેખર ભોગ અને ઉપભોગ તો બંધનનું કારણ છે, અને સમ્યક દ્રષ્ટિ પ્રત્યે પક્ષપાત થવા માટે કર્મ તો કોઈની શરમ રાખતા નથી. જેવા પરિણામ કરે એ કુદરતી પરિસ્થિતિ છે. એ પરદ્રવ્યમાં જીનેન્દ્રનું પણ ચાલતું નથી, સમ્યક દ્રષ્ટિનું નહીં જીનેન્દ્રનું પણ ચાલતું નથી, છતાં આમ શું કરવા કહે છે ભગવાન કુંદ કુંદ આચાર્ય. પોતે છઠ્ઠે સાતમે સ્થાને વિચરતા અસંગ જેને જગતનો સંગ છોડ્યો છે એવા અસંગ પરિણામ વાળા અને વૈરાગ્ય શિખરના શિખામણી જેને કહી શકાય પદ્મ પ્રગમલ ધારે દેવની ભાષામાં, એમાં વૈરાગ્યવંત સંતો હોય કે એમ લખે કે ભોગ ઉપભોગ નિદ્રાનું કારણ છે. જ્યારે એવી કોઈ વાત હોય કે બુદ્ધિથી સિદ્ધિ ન બેસી રહેલી હોય ત્યારે એટલો વિચાર કરવો ઘટે છે કે કાંઈક આમાં અંગુ રહે છે, આપણે સમજમાં ના આવે એવી કોઈ ઊંડી વાત છે, અને જો સમજમાં આવે તો બેડો પાર છે, એવી ઊંડી વાત છે આ. એટલે 144 શ્લોકમાં આચાર્ય દેવે સમય દ્રષ્ટિની પ્રશંસા કરી છે. એટલું જ નહીં, 143માં ગાથામાં એને પરમાત્મા છે એમ કહ્યું છે. જ્ઞાનાત્મા, પરાત્મા, પરમાત્મા એવા શબ્દો વાપર્યા છે, અને એવા અનેક પરમાગમોમાં અનેક શાસ્ત્રોમાં સમય દ્રષ્ટિની પ્રશંસા કરી છે. નિયમસારમાં વંદે વંદે શબ્દ વાપર્યો છે, અમે વંદન કરીએ છીએ, એ અભિપ્રાય નો વિષય વ્યવહારનો વિષય નથી, જો કે તો પણ એટલે હદ સુધી અભિપ્રાય આવવાનો આ વિચારણીય વિષય છે. કેમ કે બધા કર્મ છે એનું જોર દર્શન મોને લઈને છે, રાજાને લઈને કર્મનું સૈન્ય લડે છે, રાજા મરે તો બધા ભાગવા માંડે. આ માર્ગની સુંદરતા એ છે કે માર્ગમાં પ્રવેશ કરતી વખતે જ સમય દ્રષ્ટિ દર્શન મોને મારે છે, રાજાને મારે છે, અને એનું એ અપૂર્વ પરાક્રમ જોઈને ઉપરના ગુણસ્થાને બિરાજમાન આચાર્ય દેવો પણ નીચેના ગુણસ્થાનમાં આવેલા સંયમ દ્રષ્ટિને કેટલો આદર કરે છે અને એ આદર પાછળ શું પ્રયોજન છે, બસ આટલું સમજાય તો આ વિષયની અંદર પોતે સમ્યક દર્શન થવાનો અધિકારી થઈ જાય છે. એનું નામ નિર્જરા અધિકાર છે. આ નિર્જરા અધિકારનું રહસ્ય છે. જીવન ચરિત્ર એટલે અંતરંગ પરિણતિ વાળું જીવન ચરિત્ર. કથાનું યુગમાં તો બંને વાત આવશે. કથાનો યુગમાં તો જે વાત આવે છે એમાંથી પણ એ સમજવાની જરૂર છે કે તાત્વિક દ્રષ્ટિએ ગમે તે પરિસ્થિતિમાં સમ્યક દ્રષ્ટિ નિર્જરા સમ્યક દ્રષ્ટિને થાય છે એનું શું કારણ, અને આટલો બધો સમ્યક દ્રષ્ટિનો મહિમા શા માટે, અને તે આચાર્યો કરે, નીચેવાળા તો કરે કે હું મુકશું એ તો એને માટે તો આદરણીય વંદનીય છે, પણ આચાર્ય એવી વાત શા માટે કરે એ મહત્વવાળો વિષય છે, અને એનું રહસ્ય સમજવા યોગ્ય છે. એના સર્વ પ્રયોજન સિદ્ધ છે એટલે કે સિદ્ધ દશાને અલ્પકાળ માપવાનું છે. જે અલ્પકાળ સાધક દશાનો છે એ અનંતકાળની ગણતરીમાં કાંઈ વિસાતમાં નથી. સમુદ્રના કાળના સમુદ્ર પાસે એક બિંદુ જેટલો છે એટલે એને નગણ્ય ગણીને એને અચિંત્ય શક્તિવાળો દેવ કહ્યો છે અહીંયા. કેમ કે એને પોતે અચિંત્ય શક્તિ ધારક દેવ સ્વરૂપ રૂપે તન્મય રૂપે તે સ્વરૂપે પોતાનું સ્વરૂપાકાર પ્રેમ કર્યું છે. ભાવાર્થથી આપણે શરૂ કરવાનું આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ભારત દેવ છે અને પોતે જ ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે અર્થાત કાંઈ સાધ્ય નથી. આમ નિશ્ચયનો ઉદ્દેશ છે. શું કહે છે કે આત્મા જ્ઞાન આ જ્ઞાન મૂર્તિ આત્મા જે સમ્યક દ્રષ્ટિનો પોતાના સ્વસ્વરૂપે અનુભવનો વિષય છે એવો આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે એવો પોતાને અનુભવમાં આવે છે. જેમ આ જન્મ કોઈ દરિદ્ર હોય, આ જન્મ દરિદ્ર હોય જેને કદી દરિદ્રતા સિવાય બીજો અનુભવ ન કર્યો હોય, દીનતા અને લાચારી સિવાય કાંઈ અનુભવ ન કર્યો અને રોટલાના ટુકડા ટુકડા માટે લાચારી કરવી પડી હોય, એવા માણસને પણ જો ઘરમાંથી દાંતેલું નિધાન નીકળે વગર પરિશ્રમે લાખો કરોડો અબજોની દોલત નીકળી પડે તો જોતાં જ દીનતા ચાલી જાય છે. કેમ કે પોતાના ઘરોમાં પજેશનમાં એવી વાત છે, કોઈ આવવાની બાકી વાત નથી, કબજો કરવાની વાત બાકી નથી. ઉપભોગ ભલે કરતા વાર લાગશે, મકાન બનાવતા વાર લાગશે, કપડાં સિવડાવતા વાર લાગશે, દાગીના મેળવતા વાર લાગશે, લોકોમાં આબરૂ બંધાતા વાર લાગશે, પણ એના પરિણામમાં તો એને પોતાને નિધાન જોયું અને દરિદ્રતા ખલાસ થાય છે. એમ આ જ્ઞાનમૂર્તિ આત્મા જેમાં આનંદ આદિ અનંત શક્તિઓ છે, અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ એવા એવા જે ગુણો છે એ મેગ્નેટિક પ્રોપર્ટી છે આત્માની, એ આત્માને આત્મા પ્રત્યે ખેંચે છે. એટલે એ પોતે સમજે છે કે હું તો અનંત શક્તિનો ધારક દેવ છું. આચાર્ય મારે જે પણ એને દેવ કહ્યો એ પોતે પણ સમજે છે કે હું અનંત શક્તિનો ધારક, ત્રણ લોકનો નાથ હું છું. આમ આવે છે જ્યાં સુધી એવું અંદરમાં અનુભવ ગોચર તત્વ થાય ત્યાં સુધી આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન નથી ત્યાં સુધી ભવ બ્રહ્માંડનો નાશ. વિચારણીય વાત એ છે કે જ્યાં સુધી ભવ ભ્રમણનો નાશ ન થાય ત્યાં સુધી ભવ ભ્રમણ ચાલુ રહે એવા પરિણામ ચાલે છે. પૂજીબેન શ્રી કહે છે કે ભવ ભ્રમણ ચાલુ રહે એવા પરિણામમાં આ ભવ વ્યતીત થવા દેવા જેવો નથી. કેવી શૈલી છે, ભવ ચાલ્યો જાય છે, રોજ સૂરજ ઉગેને આથમી જાય છે, અંદરમાં ફાળ પડવી જોઈએ કે આ દિવસ નિયોગ્ય. જેમ માણસને ખ્યાલ આવે કે મોટું નુકસાન થઈ ગયું છે તો કેવી ફાળ પડે છે, હે આટલો મોટો ધક્કો લાગ્યો એમ થઈ જાય, ભયવાન છે ને હજી હજી તો લાગ્યો ન લાગ્યો હોય તો લાગવાની બીક ઊભી થાય તો તે ઊંઘ ઊભી જાય છે. એવી રીતે મારું ભવ ભ્રમણ ચાલુ રહેશે અને આ ભવ ખોઈ બેસે, આ ભવ પૂરો કદાચ થઈ જશે, એ પ્રકારમાં આવવું જોઈએ છે તો પાત્રતા આવે છે અને તો સમ્યક દર્શનનો ભવ ભ્રમણના નાશનું જે પ્રતિકારી થાય છે. એ સંબંધમાં એક પ્રેરણાત્મક ગુરુદેવ શ્રીનું વચન છે પરમાગમ સાધુ. સમ્યક દર્શનના સંસ્કાર પડી જાય એવી આ વાત છે, આ વચન એક પ્રકાર છે. હું પૂર્ણના પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ છું, એમ નાયકના લક્ષે જીવ સાંભળે. જો એને શાસ્ત્ર સાંભળવું હોય, સ્વાધ્યાય કરવો હોય તો આ પ્રકાર હોવો જોઈએ. બહિર્લક્ષ્ય ને અંતરલક્ષ કોને કહે છે, સ્વલક્ષ કોને કહે છે, એ વાત નિર્દેશ જોઈએ. વચનામૃત નંબર 359. સાંભળતી વખતે પણ નાયકનું લક્ષ રહે, ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે, લક્ષ છે એનું બીજું પડતું જોર છે, એનું લક્ષણ છે. તે જીવને સમ્યક સંમુક્તા રહે છે. એ જીવને સમ્યક સંમુક્તાના એવા દ્રઢ સંસ્કાર પડે છે કે જેને લઈને સમ્યક દર્શન થયે જ છૂટકો છે. આગળ પાછળ થઈને આખું અનુસંધાન આ બોર્ડમાં લખ્યું છે. બોર્ડ તો મોટો છે, પણ જે ચાલતા વિષયનું અનુસંધાન છે, તૂટી પોઈન્ટ કે આટલો છે કે પોતાના પરિપૂર્ણ આત્મતત્વનું જે અહીંયા કહ્યું કે જે અનંત જ્ઞાન મૂર્તિ અનંત શક્તિ ધારક દેવ છું, એ લક્ષનો વિષય છે. સાંભળતા પણ એ લક્ષ રહે, ચિંતવનમાં પણ એ લક્ષ રહે, બોલનમાં પણ એ લક્ષ રહે, અને સમ્યક સંમુક્ત આવી જાય કે જેને લઈને સંસ્કાર અવશ્ય પડે, જેને જે સંસ્કાર મેળવે સમ્યક દર્શન થાય જ થાય, ન થાય એવું બને. એટલે એ વાત ઉપર આચાર્ય દેવોએ પણ જે વધારે વજન આપ્યું છે એની પાછળ આ રહસ્ય રહ્યું. શાસ્ત્રમાં શબ્દાર્થ અને ભાવાર્થથી કોઈ વધારે ખાસ વાત હોય તો રહસ્યાર્થની છે. આનું રહસ્ય શું એમ પહોંચવું જોઈએ. જ્યાં ત્યાં સુધી પહોંચ ન થાય તો શબ્દાર્થ અને ભાવાર્થ કાંઈ વળવાનું નથી. એ ક્ષેત્ર સંભવ છે. એટલે પોતે જ ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી, જેમ ચિંતામણી રત્ન એવું છે કે વાંછિત ફળને આપે છે, એ પૌગોલિક વાંછાને સંતોષે છે. અહીંયા ચૈતન્ય ચિંતામણી રત્ન એક એવું છે કે જેમાં પૌગોલિક વાંછા ઉત્પન્ન થતી નથી અને હોય તો શાંત થઈ જાય છે. આ રત્નનો પ્રકાર બીજો છે. તેથી વાંછિત કાર્ય એટલે પોતાની જે પરિપૂર્ણ પદની જે અભિલાષા છે અથવા જે ધ્યેય છે પૂર્ણ શુદ્ધિનો, એ સમ્યક દ્રષ્ટિની વાંછા હતી અને એ વાંછાની કાર્યની સિદ્ધિ કરનારો આત્મા પોતે જ છે. આત્મા કોઈ પુગળની રીતે સિદ્ધિ પ્રગટ કરી શકે છે એ વાતે અહીંયા છે. એ તો એક પુણ્યનો નિમિત્ત સંબંધ છે અને પુણ્ય છે એ તો ખળ છે. મોક્ષ માર્ગી જીવને પુણ્યના ફળ પુણ્યના પરિણામ એ તો ખળ જેવા છે. માણસ અનાજ ખાય, ખેતરમાં અનાજને ખળ સાથે ઉગે, ખળ ઢોરને નાખે, માણસ ખાતા નથી. આવી એક પરિસ્થિતિ મોક્ષ માર્ગની અંદર છે. એ પ્રકારે અહીંયા પોતાના પૂર્ણ પદની સિદ્ધિ કરનારો પોતે જ છે એવી પ્રતીતિ છે. અનુભવમાં આવી એક પ્રતીતિ છે, ખાતરી છે કે અલ્પકાળમાં મારું પૂર્ણ પદ જે અભિલાષા છે એ અભિલાષાની સિદ્ધિ થઈ જવાની છે. એના માટે એને સ્વપ્નમાં પણ શંકા પડતી નથી. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું એટલે પુદ્ગળ પરિગ્રહનું સેવન કરવાથી સંસાધ્ય થાય, અથવા એ પુદ્ગળ પરિગ્રહને એકઠો કરે, અથવા પૂર્ણ પુણ્યના ઉદય હોય પરિગ્રહ
તો એની સાવધાનીથી એને ભોગવે એમ બનતું નથી. કર્મનો ઉદયનો ભોગવતો હોવા છતાં એમાં સાવધાની નથી, એમાં ઉપેક્ષા છે. સમ્યક દ્રષ્ટિનો ઉદય સંબંધીના પડખાનું અવલોકન કરવામાં આવે તો એ પરિસ્થિતિ છે કે આખો ભાવ જેમાં કર્મના ઉદય એટલી બધી એની પેટા રકમ છે, બધાનો સરવાળો પછી ઉપર ચડાવે ને, સરવાળો મારીને સ્વર ચડાવી દો આખી રકમ કેટલી આ ખાતાની, એમ એક ભાવ છે એના તમામ ઉદયો એ બધાની પેટા રકમ છે અને મૂળ રકમ આખી ભાવ આખો ભાવ છે કે આ મનુષ્ય ભાવમાં આમ આટલું આટલું ભોગવ છે. મનુષ્ય ભાવના ખાતામાં એના બધા ઉદય ખતવાયેલા છે, નોંધ કરેલા છે. એ આખા ભાવનું પોટલું વાળીને ઉદાસીનતાના ખાતામાં ફેંક્યું, ક્યાં? જે એક એક ઉદયમાં જીવ સાવધાન થઈ જાય છે, એક એક ઉદયને સર્વસ્વ સર્વસ્વ જાણીને ટીંગાઈને ભોગવે છે, ટીંગાઈ જાય છે ઉદયમાં. જેથી એક ચીજ ધારી ન થાય તો છોડે નહીં, પકડે નહીં, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. ચીકણા પરિણામ થઈ જાય છે, બહુ નુકસાનકારક છે. આખો ભાવ જ્યારે ઉદાસીનતાનો વિષય છે ત્યારે ભાવના એક એક પ્રસંગો છે એ તો આપોઆપ જ ઉદાસીનતાનો વિષય છે. આ સમ્યક દ્રષ્ટિનો એક બહુ સ્પષ્ટ ચોખ્ખું પરિણમન છે કે ભાવ ઉદાસી છે, એવું વિશેષણ છે સમ્યક દ્રષ્ટિ માટે. જેમ સમ્યક દ્રષ્ટિ માટે જ્ઞાની એવું વિશેષણ છે, એમ દીપચંદજીએ આ વિશેષણનો અનુભવ પ્રકાશમાં પ્રયોગ કર્યો છે કે સમ્યક દ્રષ્ટિ કેવા છે કે ભાવ ઉદાસી છે. આખા ભાવ પ્રત્યે જે ઉદાસ છે, પૂર્વકર્મના ઉદય અનુસાર જે થવું હોય તે થા, આપણે આપણા રસ્તે ચાલો. એટલે પોતે કહેશે આગળ, ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ભૂમતો, જ્ઞાનનો રથ લઈને ઘૂમે છે. ક્યાં? મોક્ષ પંથની અંદર, મોક્ષના રાજમાર્ગ ઉપર જ્ઞાનનો રથ લઈને, અધ્યાત્મ વિદ્યા લઈને એ ઘૂમે છે. આખા ભાવથી ઉદાસ થઈ ગયો છે, એને ભાવ ઉદાસી ગયો છે. એ તો આખું પરિણમન જ બીજી જાતનું છે. અનંત ભાવોની દ્રષ્ટિ છૂટી ગઈ છે. ત્યારે મૂળમાં જે હું ભાવ રહિત તત્વ છું એને ભાવ થાય જ કેવી રીતે? તો પછી અનંત ભાવ થયા ને, એ થયા હતા, મારા થયા હતા એવું માન્યું, એને કારણે એ પરિસ્થિતિમાં દુઃખ વધ્યું છે. બાકી મૂળ તત્વને ભાવ નથી, ભાવ રહિત છે, ભાવનું કારણ નથી ને ભાવનું કાર્ય પણ નથી, એવું પોતાને જ્ઞાન થઈ જાય છે. જુઓ, નિશ્ચયનો આ વિષય આવી રીતે છે કે હું ભવરહિત તત્વ છું. વ્યવહારનો વિષય એવો છે કે તું ભવ ભ્રમણની તને ગંભીરતા નહીં ભાસે તો ભવ ભ્રમણમાં અનંત ભવ કરીને દુઃખી દુઃખી છે, નરકડી કરીશ, તારા અનંત ભવ થશે. પરસ્પર વિરુદ્ધ વાતનું સંતુલન જો ન રહે અને એક પણ સ્થાનમાં બેલેન્સ ગુમાવીને જો ચાલ્યો જાય તો કામ, ભલે એ ભવરહિત તત્વનું જોર કરે પણ ભાવ ભ્રમણના પરિણામને છોડી ન શકે, ખોટું જોર છે. અને ભાવ ભ્રમણના ભયમાં અને ભયમાં જીવે તો નિર્ભય તત્વ જે આત્મા છે, નિશંક તત્વ જે આત્મા છે એના ઉપર વજન ના આવે. આમ બંનેનું બંને નહીંના વિષયનું સંતુલન આવતા કાર્યની સિદ્ધિ છે. બેલેન્સ ગુમાવી બેસે તો એકાંત સત્તાવાર રાખતી નથી. આ પણ એક નાનીના ચરણમાં બેસીને સમજવા જેવો વિષય છે, બહુ મહત્વનો વિષય છે. આવા ઘણા મુદ્દા છે મોક્ષ માર્ગની અંદર, કે જીવ માર્ગે ચડવાને બદલે માર્ગે ચાલ્યો જાય, એકાંત કરી જાય, તો પણ નુકસાન થાય. અહીંયા એ કહ્યું કે જ્યારે પોતાના પરિપૂર્ણ પદની સિદ્ધિ બહુ સમીપમાં દેખાય છે, એવા સમ્યક દ્રષ્ટિ પરમાત્માને જગતનો પરિગ્રહ, પ્રાપ્ત પરિગ્રહ અને અપ્રાપ્ત પરિગ્રહ, જે ફળ હજી આવવાના છે કર્મના ઉદયના, એ બધો ઉદાસીનતાનો વિષય છે. ન તો કોઈ સંયોગો એને સુખનું કારણ છે, ન તો એ કોઈ સંયોગો કોઈ પ્રકારે એને દુઃખનું કારણ છે, ભયનું કારણ છે, એવું કાંઈ નથી. સર્વથા એ નિશંક અને નિર્ભય છે. કેમ કે એ સુખ દુઃખના કારણ પણ એનો અનુભવ થઈ શકતો નથી, કરી શકાતો નથી, એવા એ આત્માના સ્વધર્મમાં આવેલો સમ્યક દ્રષ્ટિથી એકદમ નિશંકપણે નિરાકુર શાંતિથી પોતાના સ્વરૂપનું વેદન અને અનુભવ માપી રહ્યો છે. એટલી પ્રશંસા કરીને એ દશાની, એટલે આ શ્લોકમાં આ કળશમાં પ્રશંસા કરીને હવે પછીની ગાથામાં એમ પૂછે છે કે તો પછી એ ગાથાથી આ સૂત્રકાર આચાર્ય મહારાજના શબ્દોમાં એ વિશે સ્પષ્ટ કરવા માંગે છે કે શા માટે એ પરિગ્રહને ગ્રહતો નથી, નાની પરને કેમ ગ્રહતો નથી. જ્ઞાનીને સંયોગ તો દેખાય છે, શરીર છે અને શરીરને અનુસાર પૂર્વકર્મના ચારે રીતના ઉદય છે, છતાં ઈશ્વરને ગ્રહતા નથી, એવું કેવી રીતે છે તે અહીંયા કથાની અંદર કહેવામાં આવે છે. કોણામ મણે છે ગુહો પરગવમ મમ હિમમ અવધિ ધર્મમ અપણમ અપણો પરિગહમ તું નિયમ વ્યાન પર નિયમ છે. પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રહ આ મારું પરદ્રહ છે. બહુ સુંદર ગાથા છે, જોકે આ આખો અધિકાર જ એકદમ અધ્યાત્મ રસનો અધિકાર છે. બધા અધિકારમાં, નિર્જરા અધિકારમાં અધ્યાત્મ રસ ઘણો વ્યક્ત થયો છે આચાર્ય દેવાનો. કહે છે કે આ પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો. પરિગ્રહ એટલે શું? પરિગ્રહ એટલે સંયોગ, એ રૂઢિ અર્થ છે, પણ એનો વાચ્યાર્થ એવો છે શબ્દનો. પરિ એટલે ચારે બાજુથી અને ગ્રહ એટલે પકડ આપવી, ભાવમાં એકદમ ચારે બાજુથી પકડ જેની આવે એને પરિગ્રહ ભાવ કહેવામાં આવે. તો કહે છે કે જ્ઞાનીને તો પોતાનો આત્મા જ એનો પરિગ્રહ છે. સમ્યક દ્રષ્ટિએ દ્રષ્ટિમાં જે રીતે આત્માને ગ્રહણ કર્યો છે એ દ્રષ્ટિનું પરિણમન કોઈ અસાધારણ પ્રકારનું પરિણમન છે, અને એ વિષયને વ્યક્ત કરતા વચનો વિશેષ કરીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં છે. એક જગ્યાએ પૂજ્ય સુગાનીજી એમ કહે છે કે ભલે આત્મા બેહદ શક્તિનું સામર્થ્ય ધરાવતું તત્વ હોય, પરમ તત્વ એને કહેવામાં આવે છે, એથી ઉત્કૃષ્ટ કોઈ તત્વ નથી, પણ એક સમયની દ્રષ્ટિનું પરિણામ એવું છે કે એણે એને કબજામાં લીધો છે અને કબજામાં રાખ્યો છે. શું કહે છે? દ્રષ્ટિના કબજામાં આવી ગયો છે પરમાત્મા. આ એક પકડ બતાવે છે કે દ્રષ્ટિની પકડ કેવી છે. કે જેને સાપની નારકીના પ્રતિકૂળ સંયોગો એ પકડને છોડાવી શકતા નથી. અને રામચંદ્રજીનું જીવન ચરિત્ર જોઈએ તો ગૃહસ્થ દશામાં રાજપાટથી માંડીને કુટુંબ પ્રેમ, પત્ની પ્રેમ, ભાઈ પ્રેમ, એ બધા દ્રષ્ટાંતો એટલા બધા તીવ્ર રાગના પ્રદર્શિત થયેલા છે. સીતાજીને રાવણ લઈ જાય છે ત્યારે રોતા રોતા ઝાડને પૂછે, છોડને પૂછે, પાગલ જ કહેવાય ને, બીજું કઈ કહેવાય ત્યારે કોઈ શું કહે. અને લક્ષ્મણજીના દેહને છ મહિના ખુંબે રાખીને ખરે શું કહે અત્યારે. અત્યારે આપણી સામે આવો પ્રસંગ બને તો એને જ્ઞાની તરીકે સ્વીકારે કે? અરે જ્ઞાની તરીકેના ચિહ્નો દેખાય તો પણ અત્યારે તો અવર્ણ વાત કરી જાય છે, આમ છે ને તેમ છે. પણ જ્યારે આવી લૌકિક, જેને મર્યાદા કહેવાય, લૌકિક મર્યાદાને ઓળંગીને પણ જ્યારે રાગ ને રાગની પ્રવૃત્તિ એવા પુરાણ પુરુષોને દેખાય તો કાયિક સમ્યક દ્રષ્ટિ તે જ હવે નિર્વાણ પામેલા મહાત્મા રામચંદ્રજી ગણાય છે. અને એ હકીકત છે. તો પણ અંદરમાં એની પકડ નથી, પાણી ઉતરી જાય એવું છે. બારમાં આવું તીવ્ર રસવાળું પરિણામ દેખાય, ખરેખર રસ છે, અરસ પરિણામ છે, એટલી જાગૃતિ છે. કાયિક સમ્યક દ્રષ્ટિ છે ને, જો સમ્યક દર્શન હોત ને તો પંડિતોએ નાખી દીધા હોત કે અત્યારે પડી ગયા લાગે છે, પછી ભલે થયું હોય ને સમ્યક દર્શન, પણ અત્યારે પડી ગયા છે. પણ કુદરતી ચરમ શરીરે અને કાયિક સમ્યક દ્રષ્ટિ હતા એટલે એમાં વિકલ્પ કરવા જેવો નથી. શું બતાવું છે એમનું આ રાગવાળું પરિણામ નથી બતાવું. જે આચાર્યે આ પુરાણ લખ્યું છે એને એ મહાત્માનું, ધર્માત્માનું, મહાપુરુષનું રાગવાળું પરિણામ નથી બતાવું. એ વખતે એનું સમ્યક દર્શન અચળ છે એ બતાવું છે. એના માટે ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા, એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે તાજો જન્મેલો વાછડો ગાયનો હોય છે, એનામાં લોહી તાજું હોય છે, ઠેકડે ઠેકડા મારે, એક સેકન્ડ પણ સ્થિર ન ઉભો રહે ત્યારે ઓલો જેના ઘરે વાછડો જન્મ હોય છે, આ બળદિયો થશે ને બહુ બળુકો છે કે શું કે, ધરતી ઉપર એની ખરી અડતી નથી કે, તારે પગે એટલા ઠેકડા મારે છે, ઠેકડે ઠેકડા મારે, બહુ જોરુકો છે, બહુ બળુકો છે. એમ કે વાછડો બળુકો છે કે ખીલો બળુકો છે, એટલા ઠેકડા આખો દી મારે 24 કલાક, કોઈ ખીલો હલકો નથી, પણ ખીલો નથી દેખાતો, વાછડાના ઠેકડા દેખાય છે. ગુરુદેવના દ્રષ્ટાંતો જો વિચક્ષણ, ઘણા વિચક્ષણ હતા. તો લોકોની દ્રષ્ટિ એના બળ ઉપર જાય છે, ભાઈ એના કરતા બળવાન તો જે ખીલે બાંધ્યો છે ને એ ખીલો બળવાન છે કે એ મચક ખાતો નથી, હલતો નથી. બળ વાછડાનું વધારે કે ખીલાનું, કે ખીલાનું બળ વધારે છે. એમ સમ્યક દ્રષ્ટિના બાહ્ય પરિણામોના ઠેકડા જોવે તો ચિતળિયું ખસી જાય માણસ, મગર ઠેકાણું ન રહીએ કે ગાંડો થઈ ગયો લાગે છે. પણ અંદરથી દ્રષ્ટિએ જેની પકડ કરી છે એ પરમાત્મ તત્વમાં મચક ખાતો નથી, દ્રષ્ટિમાં મચક નથી આવતી, એટલા તીવ્ર અશુભ પરિણામ થાય છે. ભાઈને લક્ષે કે પત્નીને લક્ષે, બંને ઉદય એમને ભેજા છે તો બંને વખતે અશુભ પરિણામ છે, શુભ પરિણામ પણ નથી, અને જરા તીવ્ર ફૂલ દેખાય એવા એ પરિણામ છે. આમ કસાય તીવ્ર છે, કસાય રસ તીવ્ર નથી ત્યાં. પણ અંદરમાં સમ્યક દ્રષ્ટિ એવી જે દ્રષ્ટિ છે આત્માની, મચક ખાતા નથી, મચક ખાતા નથી. એ પ્રસંગ એને નિર્જરાનો હેતુ છે, બંધનો હેતુ નથી, નિર્જરાનો હેતુ છે. એ આ અધિકારનું રહસ્ય છે. એટલે એવી વાત તો ગુરુદેવશ્રીએ ઘણી ફેરવીને સમજાવી છે, ઘણી વાતો છે. સાહિત્યનું ગુરુદેવના પ્રવચનોનું થોડું અધ્યયન હોય વિશેષ તો ઘણી વાતો સમજાયું છે. અને એ રીતે એ પ્રવચનો અત્યારે ટેપમાં મોજૂદ છે, સાહિત્યમાં મોજૂદ છે. પરિચય કરવા જેવો વિષય છે, જેને પરિચય ન કર્યો હોય તે પ્રવચનોનો પરિચય કરવા જેવો. તો કહે છે કે આત્માનો પરિગ્રહ છે, અહીંયા એ વિષય ચાલે છે ગાથાર્થમાં, કે આત્માને, પોતાના આત્માને, જ્ઞાનીને નિયમથી, એટલે નિશંકપણે અપવાદ વિના, એને નામ નિયમ, એનું નામ સિદ્ધાંત. પોતાનો પરિગ્રહ છે, પોતાના આત્માને સારી રીતે ગ્રહણ કરેલો છે. વજ્રપાત થાય ને 14 બ્રહ્માંડ ખળભળી જાય તો પણ આમાં મચક ખાય એવું નથી. એ બધા માત્ર કહેવા માત્ર છે. સમ્યક દર્શનની તાકાતનું માપ એનાથી પણ મપાય એવું નથી. એ બધા માપ ટૂંકા પડે છે એની પાસે, એવું સમ્યક દર્શનનું માપ છે. એટલા માટે એ વાત વિચારવા યોગ્ય છે કે નાની મોટી વાત ઉદય પ્રસંગમાં ભજે ત્યારે માણસ હારી જાય છે. જરાક અમારે આવો એક પ્રસંગ થઈ ગયો ને, એટલે હમણાં તો કાંઈ સ્વાધ્યાયમાં મન લાગતું નથી. શું આત્મામાં તો લાગવાનો પ્રશ્ન જ નથી, પણ માણસ શું કહે કે હમણાં અમુક આવી ઉપાધિ ચાલે છે ને, હમણાં તબિયતની ઉપાધિ ચાલે છે, કાં કાંઈક બીજી ખટખટ ઇન્કમટેક્સવાળા દેવાની હોય, હું કે ગમે તે કાંઈક પણ ગડબડ હોય, હમણાં એવી ઉપાધિઓ ચાલે છે. ક્યાંય વાંચવા વાંચી હકાતું નથી શાસ્ત્ર એમ કે 10 મિનિટ લઈને બેસીએ તો બીજા વિચારો આવે છે. કેટલો પોતે હીન સત્વ થયો છે, કેટલી પોતાની શક્તિ ગુમાવી બેસે છે એનો એ નમૂનો છે. ચોથા ગુણ સ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ, જેને કોઈ ત્યાગ નથી. તિરિંજના ભાવમાં હોય, નારકીના ભાવમાં હોય, ક્યાં ત્યાગ નથી. કેટલી શક્તિ છે જેનામાં, જે દ્રષ્ટિએ આત્માને પકડ્યો છે એ દ્રષ્ટિ નિગોદથી માંડીને સિદ્ધ પર્યાય સુધીને કોઈ પર્યાયને સ્વીકારે નહીં, એનો પાવર કેટલો છે એ વિચારવા જેવો છે. નિગોદથી મને નુકસાન નથી અને સિદ્ધ અવસ્થાથી મને લાભ નથી. સંયોગની વાત તો એક બાજુ મૂકી છે, લાભ અને નુકસાન તો શાંતિ અશાંતિ છે ને એ પર્યાયમાં છે, પણ હું પર્યાયથી પાર એવું તત્વ છું એ મારો દ્રષ્ટિનો વિષય છે. કે જ્યાં પર્યાયનો પ્રવેશ નથી, પર્યાયની પહોંચ નથી, પર્યાયનું કોઈ એની અંદર સત્વ નથી એમ કે છે. એવું જે પરમ તત્વ છે એ દ્રષ્ટિનો વિષય થાય છે, એનો પરિગ્રહ દ્રષ્ટિમાં આવે છે, પકડ આવે છે. એવા પ્રકારની પકડમાં રહેલા જ્ઞાનીને એમ ક્યાંથી પરિણામ આવે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે, આ સંયોગ મારો છે, આ શરીર મારું છે, આ વસ્તુ મારી છે, એવું ક્યાંથી આવે એમ કે પ્રશ્ન જ નથી, વિકલ્પ કરવા જેવો વિષય નથી એમ કે છે. ભૂલા તો અહીંયા પડી જવાય કે ઇન્દ્ર હોય, સૌધર્મ ઇન્દ્ર નિયમથી સાહિત સમ્યક દ્રષ્ટિ નિકાલતા રહી હોય છે. ત્યાર પછીના ભાવમાં એનો છેલ્લો ભાવ હોય છે, પણ એના સિંહાસન ઉપર જ્યારે બેસે ત્યારે એના જે દૈવી આભૂષણો છે એ બધા પહેરીને બેસે ને. હવે એ સમ્યક દ્રષ્ટિ આ પછીના જ ભાવમાં મુક્તિગામી છે, એનો બહારનો દેખાવ જોઈને તો કોઈ રીતે ન સમજી શકાય, એટલો વૈભવ છે બહારની અંદર કે અહીંયા એની કલ્પના પણ થવી મુશ્કેલ છે. છતાં પણ ત્યાં એને એનો પરિગ્રહ નથી, એને એનો પરિગ્રહ નથી. અને એ આયુષ્ય પૂરું થાય એ પહેલા એને 6 મહિને ખબર પડે છે, તો બધા દેવોને ખબર પડે છે, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ દેવ હોય, ખબર પડે છે કે હવે અહીંથી આપણે 6 મહિના પછી આ દિવસે આ ટાઈમે અવધિ જ્ઞાન હોય છે, ફલાણી જગ્યાએ જવાનું છે. જે મિથ્યા દ્રષ્ટિ દેવો છે એને તીવ્ર રાગદ્વેષના રસવા પરિણામ કર્યા છે, એને તો ખ્યાલ આવી જાય છે કે મારો 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય ફલાણી જગ્યાએ મારો ભાવ છે, એટલે જુરી જુરીને મરે છે, બહુ દુઃખી થઈ જાય છે. તેમાં કોઈને ખબર પડે કેન્સર છે ને માણસ દુઃખી થઈ જાય એવી રીતે સમ્યક દ્રષ્ટિ છે એને જરાય દુઃખ થતું નથી. એ ઈચ્છે છે અને એ તો એ પહેલા ઈચ્છતા હોય છે. ગુરુદેવ જે સંબોધન કરતા ને સરિયાવાળાને, દેવાણું પિયા એમ કહેતા, શું કહેતા? માગધી ભાષામાં બોલતા ગુરુદેવ, દેવાણું પિયા. સમ્યક દ્રષ્ટિ દેવોને અનુપ્રિય છે, વિશેષ પ્રિય છે. એ પોતાનો ચાલતો દેવભાવ કરતા, ભલે ઘણો વૈભવ છે ત્યાં, એને મનુષ્ય ભાવ પ્રિય છે. સંયોગો એટલા પુણ્યવાળા નથી, પણ એની નજર નથી પુણ્ય ઉપર, એના પરિગ્રહ ઉપર નજર નથી, બસ વર્તમાન અને ભવિષ્યના કોઈ. એ એમ વિચારે છે કે અહીંયા ચારિત્ર મોહનો રાગ છૂટે એવી પરિસ્થિતિ આયુષ્ય પર્યંત દેખાતી નથી. આ આયુષ છૂટશે એટલે બીજા જ મનુષ્ય ભાવની અંદર ચારિત્ર મોહને પણ ખલાસ કરી અને પરમાનંદના સિદ્ધપદની હું પ્રાપ્તિ કરી દઈશ. એ ભાવના એટલી બધી જોર કરે છે, એટલી બધી જોર કરે છે કે વારંવાર આવ્યા કરે, વારંવાર આવ્યા કરે ત્યારે એનો જોર કહેવાય ભાવનાનો. આવીને બાષ્પીભવન થઈ જાય ને પછી ખબર નહીં ક્યારે ફરીને આવે, એ ભાવના ન કહેવાય. એ વારંવાર થતા દેવોના સમ્યક દ્રષ્ટિ દેવોના પરિણામને મનુષ્ય ભાવ દેવાનુપ્રિય તરીકે શાસ્ત્રની અંદર કહેવામાં આવે. એટલે ગુરુદેવ એમ કહેતા કે તમે દેવોને સમ્યક દ્રષ્ટિ દેવોને પ્રિય એવા ભાવને પ્રાપ્ત થયા છો, તમે કોઈ રાકા નથી, બિચારા નથી, શું ગરીબડા નથી, દરિદ્રી નથી, પણ સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર જેની અભિલાષા કરે, ભાવના કરે એવા પ્રિય મનુષ્ય ભાવને તમે પ્રાપ્ત થયા છો. જાગ્રત થાવ, જાગ્રત થાવ, કરવા જેવું કામ કરી રહ્યો. એ સંકેત છે આપણો દેવાનું પ્રિય તરીકે સંબોધવાનો, એ સંકોચ સંકેત છે. એ રીતે અહીંયા પરિગ્રહને સમજાવો છે, એટલે પરિગ્રહના પરિણામને સમજાવવા છે. આ પરિગ્રહના પરિણામ આત્માના પરિગ્રહના પરિણામ છે, નિર્જરાના પરિણામ છે, અને ઉદગળના ઉદગળને પકડ કરે એવા જે પરિણામ છે એ બંધના અને ભવભ્રમણના પરિણામ છે. એમ એક જ શબ્દના પ્રકરણ અનુસાર 2 અર્થ થાય છે. અહીંયા અધ્યાત્મનો અર્થ સમજો, કાથાનો વિષય ઘણો સુંદર છે, ઘણી સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદૃષ્ટિના અવલંબનથી એની પકડ છે, એવો એક શબ્દ પીડ્યો છે ટીકામાં. એનો ભાવ ઘણો ઊંડો લીધો છે આ કથામાં. અહીંયા સમય પૂરો થાય છે, વિષયાંતર થશે એટલે ચાલતો પ્રશ્ન છે. વિષયાંતર વિષયાંતર કરવાનો સમૂહ સ્વાધ્યાયમાં શિષ્ટ 12નો નિયમ આચાર્ય મહારાજનો અભિનય થવાનો, શાસ્ત્રજીનો અભિનય થવાનો એની અંદર પ્રસંગ બને છે. ચાલતા વિશે સિવાયનો પ્રશ્ન ટીકા જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે. સ્વ એટલે માલિકીની ચીજ છે, જેનો પોતે ધણી છે. આત્મા કોનો ધણી છે? કે આત્મા પોતાના સ્વભાવનો ધણી છે, જેમાં અનંત જ્ઞાન આદિ અનંત ગુણો રહેલા છે, એને સ્વભાવ કહેવામાં આવે છે. અને એ એક સ્વભાવને પ્રાપ્તિ કરવાના રીતના વિધિના પ્રયોજનથી જ્ઞાન સ્વભાવી આત્મા કહેવામાં આવે છે. અનંત ગુણ હોવા છતાં એક નામની મુખ્યતા એટલા માટે છે કે તેની પ્રધાનતા જ્ઞાનની પ્રધાનતા કરતા એ આપણે બે ત્રણ ગાથા ચાલી ગઈ કે આટલું જ જ્ઞાન છે જેટલો આત્મા છે. એ જ્ઞાનથી કહેવાની પાછળ એની વિધિ ગ્રહણ કરાવી છે. પરંતુ જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે. મોટી વાત એ છે કે પોતાને માથે કોઈ ધણી નથી. ધણી હોય જેને માથે એને પરાધીન રહેવું પડે. પણ આ જગતમાં જો પોતાના આત્મ સ્વરૂપને સમજે તો ગમે તેવી ઉદયની દશામાં એ પોતાને સમજી શકે કે મારો આ જગતમાં કોઈ ધણી નથી, કોઈ સ્વામી નથી, હું જ મારો સ્વામી છું. હું મારું આનંદ અને સુખનું કાર્ય પ્રાપ્ત કરવા માટે હું પૂરેપૂરો સ્વતંત્ર છું. જેને માથે કોઈ હોય એ પરતંત્ર હોય, એને એની અંદરમાં ચાલવું પડે. અહીંયા એ પ્રશ્ન નથી. તદ્દન સ્વતંત્ર જગતના બધા જ આત્માઓ, એની માથે કોઈ કોઈનો સ્વામી નથી, કોઈ કોઈનો ધણી નથી, કોઈ કોઈને પરતંત્ર કરે એવી ખરેખર પરિસ્થિતિ નથી. આત્મા જ આત્માનો સ્વામી છે, આત્મા જ આત્માનો ધણી છે. એની શક્તિ ઉપર કોઈ બીજાની શક્તિ અધિકાર કરે કે આધિપત્ય કરે કે કોઈ એને પરાધીન કરે એ વસ્તુ સ્થિતિની બહારની છે, બની શકતું નથી. એમ સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના આલંબનથી કેવી ભાષા આવે છે? ખરતર તત્વ દ્રષ્ટિ એમ કહે છે. ખરતરનો અર્થ એ કાયદો છે. સૂક્ષ્મ અને તીક્ષ્ણ બે વિશેષણ વાપર્યા છે. સૂક્ષ્મ એટલે જે તત્વ છે એનું જ સૂક્ષ્મ, સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વનું ગ્રહણ છે જેની અંદર, અને એને છોડીને બાજુમાં રહેલા અથવા યોગ્યતામાં રહેલા વિભાવ તત્વનું ગ્રહણ નથી. જેમાં વિભાવનું જેમાં ગ્રહણ નથી, અને તીક્ષ્ણપણે ગ્રહણ છે, જોરથી ગ્રહણ છે. જે તીક્ષ્ણતાને લઈને કાર્ય સિદ્ધિની નિષ્ફળતાનો કોઈ પ્રસંગ બની શકે એટલી તીક્ષ્ણતા છે. નથી કે તમે એક કુજબેનશ્રીના વચનામૃતમાં શબ્દ પ્રયોગ છે કે આ માર્ગ તો અસી ધારા સમાન છે. અસી એટલે તરવાર. જે જમાનામાં તરવારથી લડતા એ તરવાર પણ ગજવેલ જેવી ધાતુની હોય, પોલાદી તરવાર માંગે છે. એવા ચક્રવર્તીની તરવારો તો એવી ગણવામાં આવે છે કે હીરાનો થાંભલો હોય તો કાકડીની જેમ કાપી નાખે, આટલી ધારદાર તરવાર હોય. હીરો એટલે જેની વધારામાં વધારે હાર્ડનેસ છે, એ તો જે લાઈનમાં પડેલા છે એને ખબર છે કે સૌથી વધારે કોઈ ઘનિષ્ઠ તત્વ અથવા જેની હાર્ડનેસ વધારે છે, સખતા વધારે છે, એના ઉપર લોઢો મારે તો લોઢામાં ભોગવો પડે. જો હથોડી મારે એના ઉપર તો હથોડીમાં ભોગવો પડે. હીરો ન માંગે, સાચો હીરો હોય એટલી બધી એની સખતા છે. એવા હીરાનો થાંભલો હોય ને તો કાકડીની જેમ કાપી નાખે એવું લોઢું હોય છે. એવો આ માર્ગ છે. શું કહે છે? એવી તરવાર જે હોય ને એવો આ માર્ગ છે. એટલે શું? નિષ્ફળ ન જાય. ભાવ બ્રહ્મણના વૃક્ષને મૂળથી કાપે જ કાપે એવું અસી ધારાસના નામ આવે છે. ઉપમા વાચક નથી, કોઈ વઘાર કરીને કહેવાની ચીજ નથી કે અતિશયોક્તિ કરીને કહેવાય જાય. વાસ્તવિકતા આ છે કે આ એક એવો માર્ગ છે કે સંસારને, સંસારના સર્વ દુઃખોને મૂળમાંથી કાપે જ કાપે એવો અનુભવપૂર્ણ માર્ગ છે. અનુભવથી નીકળેલી ભાષા છે, એવી વાસ્તવિકતા એની અંદર રહેલી છે. એ વાસ્તવિકતા જ્યારે સમજાય છે ત્યારે એને એ સંબંધનો વિશ્વાસ આવે છે. વિશ્વાસ આવે છે ત્યારે એનું બળ ઊભું થાય છે અને જીવની દિશામાં આગળ વધે છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાની સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના અવલંબનથી જ્ઞાની જ્ઞાનીએ પોતાના આત્માને આત્માનો પરિગ્રહ નિયમથી સિદ્ધાંતિક રીતે ચોક્કસપણે જાણ્યો છે અને ગ્રહણ કર્યો છે. માત્ર જાણ્યો છે પણ ગ્રહણ કરીને જાણ્યો છે. એની પકડ સાતમી નારકીના પરિણામ છોડાવી શકતી નથી. બીજા બધા તો સામાન્ય પ્રસંગો છે પણ કોઈ પ્રતિકૂળતાનું માપ ખોટું પડે છે. એનાથી નિરપેક્ષ તત્વ છે, એની શક્તિ આગળ બીજી વાત કરવી જ નકામી છે. એમને તમે આનાથી આમ, આનાથી આમ, પણ આનાથી તેનાથી પ્રશ્ન પૂછો, એ બધું દૂર રહી જાય છે એવું એક સમ્યક દર્શનની અંદર જબરદસ્ત તાકાત છે. એ તાકાત જેને સંપ્રાપ્ત કરી છે એને વંદન કરવામાં આવે છે, એને નમવામાં આવે છે. એના પુરુષાર્થને જોઈને, જે એના પુરુષાર્થને જોઈ શકે છે, જાણી શકે છે, સમજી શકે છે, એ અવશ્ય નમી પડે છે એવી એક પરિસ્થિતિ છે. કે જેની સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતે પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે અને તેથી આ મારું સ્વ નથી, જેટલા સંયોગો છે એમાં મારું પોતાપણું ક્યાંય નથી. જેમ જગતમાં કર્મના ઉદયમાં નથી એવા બીજા પદાર્થો પણ દેખાય છે. આખું મુંબઈ દેખાય એંગી ગાર્ડન ઉપરથી જોવે તો એમાં એ કેમ જણાય, એટલે પોતાનું થોડું જણાય છે કે આ બધું મારું છે એમ કોઈ જાણે છે. એમ જાણવા જાય તો પાગલ કરીને લોકો મારીને કાઢી દે કે આ બધું મારું છે. ઘણી કર્મમાં જાય પારખી ચીજનો તો અપરાધ થાય છે. એમ ખરેખર સમ્યક દ્રષ્ટિને આખું જગત પર તરીકે પારખી ચીજ તરીકે દેખાય છે. જે કર્મના ઉદયે એના સંયોગમાં એનું શરીર કહેવાય, એના સંયોગો કહેવાય, એનો પરિવાર કહેવાય, એની અનુકૂળતાને પ્રતિકૂળતા વ્યવહાર દ્રષ્ટિએ ગણવામાં આવે, દેખવામાં આવે, એ પોતાની દ્રષ્ટિમાં પોતાની ચીજ નથી. આ ફેર પડી ગયો છે. દ્રષ્ટિ ફેરે ફેર આટલો છે કે એ બધી ચીજ પારકે એને દેખાય છે, પારકે દેખાય છે, એટલે એના ફેરફાર એ પારકા ફેરફાર છે એટલે હલતા નથી. એનું કારણ એ છે વેદના પારકે દેખાય છે, બીજું તો પારખી દેખાય પણ વેદના પારખી દેખાય છે. શરીરની વેદના તો એની ફરિયાદ લાગે ને, પણ નહીં, એટલે ઊંડે ગયા છે. પોતાની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિથી જ્ઞાની ચૈતન્યની એવી ઊંડી ગુફામાં વિચરે છે એમ છે ખરેખર. આમ વચનામૃતમાં શબ્દો આવે છે, બહારથી એમ લાગે કે જ્ઞાની અમુક સંયોગમાં ઉભા છે એમ કરીને રચનામૃત છે, પણ એ એટલા ઊંડા વિચરે છે ચૈતન્યની ઊંડી ગુફામાં કે એનો અંદાજ કાઢવો બાહ્ય દ્રષ્ટિવાળા માટે કોઈ શક્ય નથી, અશક્ય છે. બાહ્ય દ્રષ્ટિમાં એ પકડાય એવી ચીજ નથી. અંતરદૃષ્ટિમાં પકડવા માટે જે ઉત્સુક થાય એટલે એનું આ વર્ણન કરવામાં આવે છે. કે તમે અત્યારે નથી પકડાતું, પણ તું પકડવા માટે કોઈ તારી અભિપ્રાયમાં તૈયારી કર કે મારે આ ચીજ સમજવી છે અને મારા આત્માના હિત માટે સમજવી છે, સમજવાની યોગ્યતા આવશે. તો એને મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી, હું એનો ધણી નથી, એટલે કે મારો કોઈ સંયોગ ઉપર, શરીર ઉપર અધિકાર નથી મારો. આમ કેમ થયું એ પ્રશ્ન નથી, મારો અધિકાર નથી. જગતના સ્વતંત્ર પરમાણુઓ પોતાની અનંત શક્તિથી સ્વતંત્ર હયાતી ધરાવે છે, એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, મારો એમાં શું ચાલે, ચાલવાનો પ્રશ્ન. એટલે પોતે એના અધિકાર જમાવતા નથી, અધિકાર જમાવવાના પરિણામ કરતા નથી, જુદા રહે છે, ભિન્ન રહે છે. એમ જાણતા થતા પરદ્રવ્યને પરિગ્રહતા નથી, પરદ્રવ્યની સાવધાની રાખતા નથી. જો પકડનો સીધો ભાવ, વાચ્ય ભાવ સમજવો હોય તો સાવધાની છે. જ્યાં જ્યાં આ જીવની સાવધાની છે ત્યાં ત્યાં આ જીવની પકડ છે. જ્યાં સુધી આત્મામાં સ્વપણું અને આત્મા સિવાય સર્વ સંયોગમાં પરપણું ન આવે, ન ભાસે જ્ઞાનમાં, ત્યાં સુધી સાવધાની છૂટી શકશે નહીં. રાગ ને સંયોગની સાવધાની જીવને સ્વરૂપની સાવધાની કરવા દેશે નહીં. આ સિદ્ધાંત છે, સમજવા યોગ્ય સિદ્ધાંત એ છે કે રાગ ને સંયોગની સાવધાની આત્માનું બહિર્મુખપણું છોડાવવા દેશે નહીં, અંદરમાં અંતર્મુખ થઈને આત્મામાં સાવધાન થવા દેશે નહીં. શાસ્ત્ર વાંચીને મુમુક્ષુએ એમ સમજાશે કે મારે અંતર્મુખ થવું છે ને તો જ મને ધર્મ થશે, પણ એને સંયોગની સાવધાની, રાગની સાવધાની વિઘ્ન થઈ પડશે. અંતર્મુખ થવામાં એ વિઘ્ન છે, એ વિઘ્ન એને આડું આવશે, એને અંતર્મુખ, એને ધર્મની પ્રાપ્તિ, સંયોગ દર્શન આદિની પ્રાપ્તિ નહીં થવાની. એટલે બીજા મિથ્યાત્વના સૂક્ષ્મ પરિણામો ન પકડાય, પર પદાર્થનું સ્વામી પણ છે કે નથી એ ન પકડાય. શું કે ઘણા ત્યાગ કરે, વિરાગ કરે, એવું બધું મુમુક્ષુની ભૂમિકામાં પણ ચાલતું હોય છે, પણ સાવધાની ક્યાં છે? તપાસી લે કે તારી સાવધાની ક્યાં છે, કયા રાગ કે રાગના વિષય ઉપર છે, એ તારો પરિગ્રહ છે અને જે તને વિઘ્ન છે તે તને અંતર્મુખ મૂકવા દે. જે જ્ઞાની અંતર્મુખ થયા એને સ્વરૂપની સાવધાની વર્તે છે, એ સ્વરૂપની સાવધાનીમાં વર્તતા એવા જ્ઞાનીને ઉદયની પ્રવૃત્તિમાં સાવધાની નહીં હોવાથી એને એ પરિગ્રહ નથી એમ કહેવામાં આવે છે. કેમ કે એને સાવધાની નથી, અને અંદરની જે સાવધાની છે સ્વરૂપની એને બહિર્મુખ થવા દેતા નથી. અજ્ઞાનીને પદાર્થ, પર પદાર્થની સાવધાની અંતર્મુખ થવા દેતી નથી, જ્ઞાનીને સ્વરૂપની સાવધાની ઉદયના કાર્યોમાં બહિર્મુખ થવા દેતી નથી. એટલે એને નિર્જરાનું કારણ થાય છે, એ આત્મા અધિકારનું ધર્મ છે એ માતાજી. Thank you.